सततम् निजमूर्ति चिन्तकानाम् अधिकस्वेतमनोहर प्रकाश हृदि दर्शितरम्य देव्यरूपम् भगवन्तम् तमहं हरिं नमामि भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतन व्रतदानतपःक्रियाफलम् सहजानन्द गुरुं भजे सदा वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ अवतारिणे श्रीपूर्णपुरुषोत्तम नारायणाय नमो कृष्ण महाराजाय नमो नमः बोलो स्वामीनारायण भगवान श्री हरे कृष्ण महाराज श्री लाडिला घनश्याम महाराज लक्ष्मी नारायण देवनि श्री नर नारायण गोपीनाथ जी महाराज जय राधारमण देवनि जय श्री मदन मोहन जी महाराज जय श्री नारायण मुनि देवनि जय श्री विघ्न विनायक देवनि जय श्री कष्टभंजन देवनि जय श्री पांसो परमहंस
दिव्य मंदिर में बिराजता अपन सौना वाला एवा लाडीला घनश्याम महाराज जेमनी प्रेरणा थी आ पंचरात्रि ज्ञान यज्ञ चाली रही है एवा पूज्यपाद साधु हृदय दयामूर्ति वाला गुरुजी तमाम ब्रह्मनिष्ठ पूजनीय वाला संतो आप सर्वे भक्तजनों ने भाव थी जय स्वामीनारायण सद्गुरु गुणात्तानंद स्वामीना जीवन प्रसंगों आपणे सांभळीए छे
आजे तारीख 11/6/2018 सोमवार अधिक जेठ वद बारस नो दिवस आपणे सौ सद्गुरु गुणात्तानंद स्वामीना जीवन प्रसंगों सांभळी रह्या छे सद्गुरु गुणात्तानंद स्वामी सौराष्ट्र प्रदेश में गामडाओं में विचरण करता ने अनेक जीवात्माओं ने भगवाननी ओळखाण करावता हता भगवाननी निष्ठा भगवाननो महिमा एनी वातो करी करी अने जीवना हृदय में भगवान ने स्थापित करी देता हता सद्गुरु गुणात्तानंद स्वामी आजे वाला भक्तो विचरण करता करता स्वामी चाड़िया गाम पधारा छे ए चाड़िया गाम में राम भंडेरी करीने एक हरिभगत हता एमना घरे ज स्वामीनो उतारो संतो बधा બપોરની ઠાકોર જમાડવાની તૈયારી કરી રહ્યા છે, રસોઈ બનાવી રહ્યા છે, અને એક બાજુ ગુણાતાનંદ સ્વામી ભગવાનના મહિમાની વાતો કરે છે, કથા વાર્તા કરી અને ભક્તોને સુખ આપે છે. બપોરનો સમય થયો, ઠાકોરજીને થાળ થયો અને ત્યારબાદ સંતોની પંક્તિ થઈ. રામ ભંડેરી અને જેઠો ભક્ત, આ બંને ભક્તો સ્વામીના દૂરથી પંક્તિના દર્શન કરે છે, સંતો ઠાકોર જમાડે છે તે, અને ખૂબ આનંદમાં આજ આ રામ ભક્ત છે કે આજ અમારે આંગણે ગુણાતાનંદ સ્વામી જેવા સંતો પધાર્યા અને અમને ખૂબ લાભ આપ્યો છે. એટલે બપોરની સંતોની પંક્તિ પૂરી થઈ ત્યારબાદ રામ ભક્તએ સ્વામીને કીધું કે સ્વામી અમારી વાડીએ પધારો. અને રામ ભક્તની વિનંતી સાંભળી અને ગુણાતાનંદ સ્વામીએ સંતોને લઈને એ રામ ભંડેરીની વાડીએ પધાર્યા છે. અને ત્યાં વાડીએ સરસ મજાનું સ્નાન કરી અને ગુણાતાનંદ સ્વામી આંખો બંધ કરી ભગવાનનું ધ્યાન કરે છે. અને ધ્યાન કરી ત્યારબાદ જ્યાં આંખો ખુલે છે ત્યાં સ્વામીની નજર એ બાજરાના ડુંડા ઉપર પડી છે. વાલા ભક્તો, આ પ્રસંગથી આપણને એ ખ્યાલ આવે કે ગુણાતાનંદ સ્વામી જીવને ભગવાન ઓળખાવા માટે ગમે એમ કરીને ક્યાંથી દ્રષ્ટાંત મળી જાય, સ્વામીની દ્રષ્ટિ કેવી હતી કે સ્થૂળ દ્રષ્ટિમાં પણ એમને ભગવાનની વાત, ભગવાનનો મહિમા, ભગવાનની ઉપાસના એ કેવી રીતે પકડી પાડતા અને જીવને કેવી રીતે ઓળખાવતા, એ પ્રસંગ વાલા ભક્તો આમાંથી ખ્યાલ આવશે. રામ ભંડેરીની વાડીએ કર્યું સ્વામીએ સ્નાન અને દ્રષ્ટાંત આપી ડુંડા તણું વહેવડાયું છે બ્રહ્મ જ્ઞાન. એ ડુંડાનું દ્રષ્ટાંત આપી અને સ્વામીએ બ્રહ્મ જ્ઞાન વહેવડાયું છે કેવી રીતે, ગુણાતાનંદ સ્વામી ધ્યાન કરીને જ્યાં આંખ્યું ખોલે છે ત્યાં એમની નજર ડુંડા ઉપર પડી. બહુ સારા દાણા એવા હતા એટલે રામ ભંડેરીએ પણ સ્વામી સામું જોયું અને એમનું પણ ધ્યાન એ ડુંડા ઉપર પડ્યું છે. અને ત્યારે સ્વામી વાત કરે છે કે રામ, જુઓ આ ડુંડા ઉપર તો કેવા સરસ મજાના દાણા થયા છે. અને એક પછી એક સ્વામી એમની બાજુમાં જે ડુંડા હતા એક પછી એક બતાવી અને સ્વામી એમ કહે છે કે પેલું જો સૌથી મોટું છે, બીજું એથી નાનું છે, ત્રીજું એથી ઓછા દાણા એવા છે એમાં, એમ કરતાં કરતાં સાત ડુંડા બતાવ્યા સ્વામીએ. અને સ્વામી કહે છે, ઓલું સાતમું ડુંડું તમે જુઓ, હજુ તો માંડ માંડ એનું છોડ બહાર નીકળે છે. એટલે રામ ભંડેરી સમજી ગયા કે આમાં સ્વામી કાંઈક મર્મ સમજાવવા માગે છે. એટલે રામ ભંડેરીએ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આ તમે જે ડુંડાની વાત કરો છો એમાં જે મર્મ તમે અમને સમજાવવા માંગો છો એની વાત કરો. અને ત્યારે ગુણાતાનંદ સ્વામી વાત કરે છે, મોટા ડુંડામાં દાણા ઘણા, એ નાનામાં ઓછા ગણો, સર્વોપરી શ્રીજી જાણ્યા કલ્યાણ મારે છે ફેર ઘણો. સ્વામી કહે છે, મોટા ડુંડામાં દાણા ઘણા છે અને એક પછી એક જોવો નાના નાના છે એટલે ડુંડામાં દાણા ઓછા એવા છે. રામ, એવી જ રીતે જો ભગવાનને આપણે સર્વોપરી નહીં જાણ્યા હોય, ભગવાનને કરતા કરતા નહીં જાણીએ, તો જેમાં ડુંડામાં ફેર દેખાય છે ને એવી જ રીતે આપણા કલ્યાણમાં પણ ફેર પડી જશે. જેવા હું તમે ભગવાનને જાણશું, જેવો ભગવાનનો મહિમા આપણને હશે, એવું ભગવાન આપણું કલ્યાણ કરી દેશે. સ્વામી કહે છે, ડુંડાની જેમ કલ્યાણમાં પણ ભેદ છે, માટે જેવી આપણી ઉપાસના હશે એવી વાલા ભક્તો આપણને પ્રાપ્તિ થશે. આવી રીતે સ્વામી વાત કરે છે. સ્વામી કહે છે ફક્ત ઉપાસનાથી પણ નહીં ચાલે, ઉપાસનાની હારે હારે હજુ બે ત્રણ વાત છે. સ્વામી કહે છે ઉપાસના મહિમા ઘણો પણ મર્યાદા પાળે નહીં. ઉપાસના મહિમા ઘણો પણ મર્યાદા પાળે નહીં.
ઉપાસના મહિમા ઘણો પણ મર્યાદા પાળે નહીં.
ભમ રહી જાય અધૂરું ઢૂંઢે દાણા ચડે બે નહીં. સ્વામી કેમ છે? સ્વામી કહે છે કે ઉપાસનાથી કાંઈ કામ નહીં થાય. ઉપાસનાથી સાથે સાથે જો મહિમા હોય અને ભગવાનની આજ્ઞા જીવનમાં દ્રઢ હશે તો જ કામ થાય એમ છે. બાકી અધૂરું રહી જશે, જેવું છે એવું આપણું કલ્યાણ થશે નહીં. એટલે ઉપાસનાની સાથે સાથે અહીંયા ગુણાતાન સ્વામી આજ્ઞાને પણ ભેળવે છે. આજ્ઞા અને ઉપાસના બંને હશે તો જ કામ થાય એમ છે. અને સ્વામી એમ કહે છે કે જો મહિમા સમજવાથી એકલું નહીં ચાલે, સાથે મર્યાદા પણ પાળવી પડશે. અને એની સાથે સાથે એમ કહે છે આપણા જીવનમાં જો ભગવાનની આજ્ઞા ઉપાસના હશે પણ આ જેમ ખેતરમાં પાક પાકે છે અને ખેતરનો રખોપ્યો નહીં હોય તો પછી પંખી છે ને બધા દાણા ચણી જશે, એ કાંઈ રહેવા નહીં દે. એટલે ગુણાતાનંદ સ્વામી કહે છે ખેતરનો રખોપ્યો સદગુરુને આપણે રાખીએ. દાણા ચણી જશે એકાંતિક માં જીવ જોડીએ. હેજી પંખી દાણા ચણી જશે એકાંતિક માં જીવ જોડીએ. સ્વામી કહે છે આજ્ઞા અને ઉપાસના જીવનમાં દ્રઢ હોય પણ જો માથે કોઈ હશે નહીં, કોઈ સદગુરુ નહીં હોય, એનો આશરો નહીં હોય તો પછી જેમ ખેતરમાં રોખોપ્યો નહીં હોય અને દાણા પંખી બધા ચણી જશે, એવી રીતે વાલા ભક્તો જીવનમાં કદાચ આપણા ભક્તિ હોય, ઉપાસના હોય, આજ્ઞા હોય પણ માથે જ્યાં સુધી કોઈ હશે નહીં ને તો ક્યારે આપણા જીવનમાં દેશકાળ એવા કંઈક સંજોગો ઊભા થતા હશે અને જેના કારણે આપણી ભક્તિ, આપણી ઉપાસના, ભગવાનની આજ્ઞા જે કાંઈ પણ આપણા જીવનમાં છે એનો ક્યારે ત્યાગ થઈ જશે એનું કાંઈ નક્કી નહીં. માટે એને જીવનમાં દ્રઢ કરીને રાખવા હોય તો સદગુરુને માથે રાખવા. તો જેમ ડુંડામાં સૌથી વધારે દાણા આવે છે એમ સ્વામી કહે છે જો માથે કોઈ સદગુરુ હોય તો કોઈ પંખી દાણા નહીં ખાઈ જાય અને એ ડુંડામાં બહુ ઝાઝા દાણા દેખાશે, સારો પાક થશે. જીવનમાં પણ આવી જ રીતે સ્વામી સમજાવે છે કે સદગુરુ રાખીએ માથે તો કેટલું કામ થાય છે. ભગવાનની આજ્ઞા હોય, ભગવાનની ઉપાસના હોય, ભગવાનની ભક્તિ હોય, એ બધું જ જીવનમાં હોય પણ એની સિક્યોરિટી માટે એક સદગુરુની જરૂર છે. અને એમની આજ્ઞા વચનમાં આપણે રહીએ એટલે આપણે ભગવાનને પામવામાં બિલકુલ દુર્લભ નહીં થાય, તરત આપણે પામી જશું. સ્વામી ઝીણી ઝીણી વાતને પણ ખૂબ સરસ મજાનું હાવ નાનું એવું અને સહેલું દ્રષ્ટાંત આપીને બહુ સીધી અને સાદી સરળ ભાષામાં જીવને ગળે ઉતારી દે એવી વાત આ સ્વામી કરે છે. નકર આપણે ઘણીવાર વાડીમાં જતા હોઈએ, ફાર્મમાં જતા હોઈએ, પણ એમાં ભેદ દેખાતો હોય, ફૂલમાં હોય, કંઈક અનાજમાં હોય, પણ આપણને એવી દ્રષ્ટિ ન આવે કે જો આમાં પણ ભેદ પડી જાય છે, કંઈક ભૂલ હશે એમાં તો જ ભેદ પડ્યો હોય ને. એવી જ રીતે આપણા જીવનમાં પણ, આપણા કલ્યાણમાં પણ જો ભેદ ન પડી જાય એની માટે સદગુરુ ગુણાતાનું સ્વામી આજે આપણને ટકોર કરે છે. સ્વામી આવી રીતે રામ ભંડેરીને વાત કરે છે. રામ ભક્તએ એમના ગામમાં એક સરસ મજાનો નાનકડું એવું મંદિર બનાવ્યું હતું. પણ એ ગામના જે ગાયકવાડી દેવસિંહ પટેલ હતા એ સત્સંગના દ્વેષી હતા, એટલે આ રામ ભક્તએ મંદિર બનાવ્યું એટલે એમને ગમ્યું નહીં અને રામ ભક્તને હેરાન કરવા લાગ્યા. દેવસિંહ પટેલને ગમ્યું નહીં એટલે એક તો એ માથા ભારે માણસ, એટલે પટેલનો જે માનીતો અવેડો ભરતો હતો એટલે એને બધા અવેડીઓ કહેતા, અને એ પટેલે વાત કરી કે તમે જાઓ અને મંદિરમાં જઈને તમે રહો. અને એ અવેડીઓ મંદિરમાં ગયો અને મંદિરમાં રહીને એ ગમે એમ મન ફાવે એમ વર્તન કરતો હતો. એટલે રામ ભંડેરીને સમાચાર મળ્યા એટલે તરત જ એમણે મૂર્તિ લઈ અને વાડીમાં પધરાવી દીધી અને આણે આ મંદિરમાં કબજો કરી લીધો. એટલે રામ ભક્તને હૃદયમાં બહુ દુઃખ થયું. એમણે અમરેલીના ગાયકવાડીને ફરિયાદ કરી પણ કોઈએ એ ફરિયાદ સાંભળી નહીં, કારણ કે પેલા જે દેવસિંહ પટેલ હતા એ ગાયકવાડી હતા, ગામના પટેલ હતા, એટલે ન્યા કોઈ એમની અરજી સાંભળી નહીં. એટલે છેવટે આ રામ ભક્તે ગુણાતાન સ્વામીના દરબારમાં આવીને દોડીને સ્વામીના ચરણે પોગી ગયા. સ્વામીને હૈયાની વાત કરી, બે હાથ જોડીને સ્વામીને કહે છે, ગામમાં મંદિર સરસ મજાનું હતું પણ આવી રીતનો પ્રોબ્લેમ થયો છે એટલે મૂર્તિ લઈને મારે વાડીએ પધરાવી પડી, હવે સ્વામી તમે કાંઈક કૃપા કરો. એટલે સ્વામીએ થોડી વાર રહીને જવાબ આપ્યો કે રામ, કાંઈ ચિંતા કરીશમાં, થોડા સમયમાં મંદિર પાછું મળી જશે તમને. આટલી વાત જ્યારે સ્વામીએ કરી એટલે રામ ભક્તને અંતરમાં ખૂબ શાંતિ થઈ કે સ્વામી બોલ્યા, હવે ટેન્શન નહીં, હવે ગમે એમ કરીને મંદિર આવી જશે. સ્વામીના વચનમાં વિશ્વાસ તો હતો જ, એટલે પછી પોતાના ગામમાં પાછા પધાર્યા અને જ્યાં પધાર્યા ત્યાં બીજા દિવસે વડોદરાના ગાયકવાડ સરકાર ગણપતરાવ એ પ્રજાના સુખ દુઃખની સંભાળ લેવા માટે અમરેલી પધાર્યા હતા અને આખા ગામમાં ઢંઢેરો પીટાયો હતો કે જો કોઈને કાંઈ દુઃખ હોય તો મહારાજા પાસે આવીને વાત કરે, એ તમારું કાંઈક દુઃખ ટાળશે. આવી રીતે વાત કરી અને એ સમાચાર રામ ભક્તની પાસે પહોંચી ગયા એટલે તુરંત જ રામ ભક્ત અમરેલી પહોંચી ગયા અને અમરેલી જઈને એ બધી વાત કરી કે ભાઈ આવી રીતે ગામમાં મંદિર હતું અને દ્વેષી લોકોએ એ મંદિરમાંથી અમે મૂર્તિ લેવી પડી છે અને આવી રીતે કબજો કરી લીધો છે. આવી રીતે વાત કરી અને સરકારને પણ, ગાયકવાડ સરકારને પણ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે સારો ભાવ હતો એટલે એમણે જાહેરાત કરી કે ચાડિયા ગામનું મંદિર જે છે તમને પાછું આપવામાં આવે એવી ને ચાડિયા ગામમાં જાહેરાત કરાવી દો. અને એ જે સભામાં અમરેલીમાં વાત કરી હતી ત્યાં એ ચાડિયા ગામનો વાણંદ ત્યાં બેઠો હતો, એટલે એમણે વાત સાંભળી એટલે તુરંત જ એ ઊભો થઈ અને જ્યાં એ ગામમાં જવા તૈયાર થયો ત્યાં રસ્તામાં પેલા દેવસિંહ પટેલ એમને મળ્યા અને એમણે બધી વાત કરી કે વડોદરાથી ગણપતરાવ પધાર્યા છે અને એમણે આવી રીતે વાત કરી છે કે મંદિર પાછું આપી દો નકર અમારે ત્યાં આવવું પડશે. અને આટલી વાત જે દેવસિંહ પટેલે સાંભળી તરત જ હામેઆલીને દેવસિંહ પટેલે મંદિર પાછું આપી દીધું. ગુણાતાનંદ સ્વામીના એક વચન ખાલી અને સામેઆલીને ઠેઠ વડોદરાથી એ ગાયકવાડ સરકારના વ્યક્તિ આવે અને સંભાળ રાખે અને મંદિર પાછું આપી દે. સંતના વચનમાં વાલા ભક્તો કેટલું કામ થાય છે. ગુણાતાનંદ સ્વામી એમની પાસે જે આવે એમના દુઃખ દૂર કરતા હતા. હૃદયના ભાવથી સ્વામીના ચરણે પડે, સ્વામીના પગ પકડીને સ્વામીને હૈયાની વાત કરે, એ સ્વામી ભગવાનને પ્રાર્થના કરે એટલે ભક્તોના દુઃખ દૂર બધા થઈ જતા હતા. જેમ રામ ભક્તની સહાય કરી એવી જ રીતે વાલા ભક્તો રાજકોટના માવજી ભક્ત હતા, સ્વામીના વચને કેટલું કામ થઈ ગયું એમનું. એક કડિયા હરિભગત હતા અને પૂર્વના પ્રારબ્ધ કઠણ હશે એટલે ગરીબાઈ બહુ હતી, બહુ દુઃખી હતા. ઘરના બે છેડા ભેળા કરવા ખૂબ કઠણ હતા એમની માટે. પણ એક બહુ સારી બાબત હતી કે એમને ગુણાતાનંદ સ્વામી સાથે અપાર હેત હતું. વાલા ભક્તો કદાચ આપણા જીવનમાં ગમે એટલું કઠણ પ્રારબ્ધ હોય ને, પણ જો સંતો સાથે હેત હોય આપણને તો સંતો આપણા વતી ભગવાનને પ્રાર્થના કરે છે ને આપણું દુઃખ દૂર કરે છે. ગુણાતાનંદ સ્વામી સાથે આમને અપાર હેત હતું અને સ્વામીનો સમાગમ કરવા અવારનવાર એ જૂનાગઢ આવતા હતા. તુલસીદાસજીની સાખી છે, પડા રહે દરબાર મેં ધક્કા ધણિકા ખાય, કબહુક લહેર સમુદ્ર કી દુઃખ દારિદ્ર જાય. ક્યારેક એવી ચોટ લાગી જાય ને, ક્યારેક રાજીપો એવો મળી જાય તો કામ આપણું થઈ જાય, પણ પડ્યા રહેવું પડે. સત્સંગમાં પડ્યા રહી અને સત્સંગમાં પડ્યા રહીએ તો જે એક દિવસ એવો આવે કે કાંઈક આપણું પ્રારબ્ધ કઠણ હોય કે કાંઈક દુઃખ આવવાનું હોય તો એ ટૂંકમાં પતી જાય. માવજી ભક્ત બહુ સારા હરિભગત હતા પણ વ્યવહારે અતિશય દુર્બળ હતા. સત્સંગી ખૂબ સારા પણ વ્યવહારે બહુ દુર્બળ. પણ ગુણાતાનંદ સ્વામીને એક દિવસ મનમાં થયું કે આજે અમારે ટાળવું આ માવજી ભગતનું દારિદળ. સ્વામીના હૃદયમાં સંકલ્પ થયો કે આજે મારે આ માવજીનું જે દુઃખ છે એ અમારે ટાળવું છે અને સુખિયા કરવા છે. એટલે સ્વામીએ પ્રાર્થના કરી મહારાજને કે મહારાજ આનું દારિદ્ર્ય ટળે એવી કંઈક તમે કૃપા કરો. અને ભગવાનને પ્રાર્થના કરી સ્વામીએ કીધું કે એલા માવા, તારા ખિસ્સામાં કેટલા રૂપિયા છે? ગરીબાઈ હતી એટલે રૂપિયા તો કાંઈ બહુ ઝાઝા હોય નહીં. માવજી ભગત કહે, નથી ખિસ્સામાં રૂપિયો, વાટ ખર્ચીના આના ચાર. રૂપિયો એ નથી આખો ખિસ્સામાં, ચાર આના ખાલી છે, એ આવા જવાના કંઈક સાથે રાખ્યા છે. ગુણાતાનંદ સ્વામી કહે, એક કામ કર, આ સાધુને રસોઈ આપ. સાધુને જમાડ. માવજી ભગત કહે, સ્વામી તમે આજ્ઞા કરી છે, હૈયામાં ઈચ્છા તો ઘણી છે કે અમારે સંતોને રસોઈ જમાડીએ, પણ આ ચાર આનામાં રસોઈ થાય કેવી રીતે? ગુણાતાનંદ સ્વામી કહે, તુલસીને પાંદડે પણ રસોઈ થાય છે તો તારી પાસે તો ચાર આના છે, બહુ જાજા છે તમ તારે, ચિંતા ન કર. માટે આ ચાર આના તારી પાસે જે છે તું મોદીખાને જા અને દાળિયા લેતો આય. આટલી જ બાબત, આ ચાર આનાના દાળિયા લેતો આય. અને એ સમય તો ચાર આનામાં દાળિયા તો ઘણા આવતા હશે. એટલે માવા ભગત તરત ઊભા થયા અને સ્વામીની આજ્ઞા થઈ એટલે મોદીખાને જવા તૈયાર થયા. સ્વામીએ ડાળિયા મંગાવ્યા હતા એટલે તરત જ ડાળિયા લેવા ગયા. પણ કહેવાય છે ને, સારા કામમાં 100 વિઘ્ન. કાંઈક સારું થવા જાય ને આપણું એટલે કાંઈક અટકે, કાંઈક સારું કામ કરવા જાય એટલે કાંઈક અટકે. એટલે એ જ્યાં માવા ભગત ડાળિયા લેવા ગયા એટલે તરત જ સામે એમને એક સાધુ મળ્યા. પણ એ સાધુને ગુણાતાનંદ સ્વામી સાથે બનતું નહોતું. સ્વામી બહુ વિષય ખંડનની વાતો કરે એટલે એમને બહુ જામે નહીં. એટલે એક બાજુ એ માવજી ભગતને બોલાવીને કહે, ક્યાં જાઓ છો? માવજી કહે કે ગુણાતાનંદ સ્વામીએ ડાળિયા મંગાવ્યા છે. એટલે ઓલા સાધુને સ્વામી સાથે બનતું નહોતું એટલે માવજી ભગતને કહે, અરે માવા, ગુણાતાનંદ સ્વામી તો બીજી વાર જમતા જ નથી, એક જ વાર જમે છે. અને એમાં એ 12ના ડાળિયા, સ્વામી તો 12નું ખાતા જ નથી. એટલે તું શું કામ જાશો દોડવા લેવા? માટે જા, પાછો વળી જા, સ્વામી કાંઈ ગ્રહણ નહીં કરે. એટલે આ માવજી ભગતને તો સાધુના હૈયાની વાત, એમને જે દ્વેષ હતો સ્વામી પ્રત્યે, એ તો ભોલા ભલા ભગત એટલે કાંઈ ખબર ન પડી. એટલે પાછા એ ગયા સ્વામી પાસે આવ્યા. સ્વામી કે ડાળિયા લાવ્યો? ત્યાં માવા ભગત કે, ના, અમને તો પેલા સ્વામી રસ્તામાં મળ્યા, એમણે ના પડે એટલે હું પાછો લેતો આવ્યો. આવી વાત કરીને સ્વામી હસવા લાગ્યા. જીવની અવળાઈ તો જો કેવી કહેવાય. કોઈકનું કામ થતું હોય તો એ પોતાના દ્વેષના કારણે એ ભક્તનું એ કામ ન થવા દે, બોલો. માટે દ્વેષ બહુ ખરાબ હો, કોઈ સાથે આંટી ન પાડવી આપણે. બીજા કોઈકનું સારું થતું હોય ને તો એ આપણને ન ગમે. પછી સ્વામી હૈસા અને સ્વામી બોલ્યા છે, બલિ રાજાને શુક્રાચાર્ય આજે આડો આવ્યો ખરો. ખબર છે ને, જેમ બલિ રાજાને શુક્રાચાર્ય અડાવ્યા ને, દાન માંગ્યું તું વામનજીએ, 3 પગલામાં ભૂમિ આપી દો, શુક્રાચાર્ય ના પાડી હતી, આ દેતા નહીં, આ નારાયણ છે. એવી રીતે આજે આ સાધુ પણ આ માવજી માવા ભગતને આડા એવા. એટલે ગુણાતાનંદ સ્વામી કહે છે, બલિ રાજાને શુક્રાચાર્ય આજે આડો આવ્યો ખરો. દરિદ્ર મારે ટાળવું જેમ અમે કહીએ તેમ કરો. દરિદ્ર મારે ટાળવું જેમ અમે કહીએ તેમ કરો. સ્વામી આવું કીધું એટલે તરત જ માવા ભગત એ ડાળિયા લઈ આવ્યા. અને સ્વામીએ પછી ભંડારી સ્વામીને આજ્ઞા કરી. સ્વામી કહે છે, હે ડાળિયાનો ભૂકો કરી પંક્તિમાં લઈને પીરસ્યો, ડાળિયાનો ભૂકો કરી પંક્તિમાં લઈને પીરસ્યો, માવા ભગતનો આજથી દારિદ્ર નો દાવા નળ ગયો. હેજી માવા ભગતનો આજથી દારિદ્ર નો દાવા નળ ગયો. ગુણાતાનંદ સ્વામીએ ભંડારી સ્વામી જે હતા ગોવિંદચરણ સ્વામી એમને આજ્ઞા કરી, લ્યો આ ભૂકો કરીને સંતોને પંક્તિમાં પીરસો. અને જ્યાં સ્વામીએ સંતોની પંક્તિમાં પીરસી અને પછી ગુણાતાનંદ સ્વામીએ પંક્તિમાં જાહેરાત કરી કે સંતો, આજ આ માવાનું આપણે દારિદ્ર ટાળવું છે માટે આ ડાળિયાનો ભૂખો છે તમે જમો અને ભગવાનને પ્રાર્થના કરો, સંકલ્પ કરો કે આ માવા ભગતનું દારિદ્ર છે ટળી જાય અને ખૂબ સુખી થાય એવો તમે સંકલ્પ કરો બધા સંતો. અને આવી રીતે સંતોને પંક્તિમાં પીરસી અને માવા ભગતનું દારિદ્ર ટાળ્યું છે. જેમ કૃષ્ણ ભગવાન સુદામાએ જે પોહા કે ભાત ચોખા કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા અને જેમ જેમ ખાતા જાય તેમ તેમ એમના જે મકાનની જગ્યાએ મહેલ બનતું ગયું, એવી જ રીતે જેમાં સંતો પંક્તિમાં જમતા હતા અને મહારાજને પ્રાર્થના કરી સંકલ્પ કરતા હતા ત્યાં માવા ભગતનું દારિદ્ર બધું ધીમે ધીમે ટળવા માંડ્યું છે. સ્વામી કહે છે કે તું કડિયો છો કારીગર ખરો, આમ બેસી શું કામ રહ્યો છો, આમ બેસી ન રહેવાય, માટે આ દારિદ્ર ટાળવા માટે તું પરદેશ જા કમાવા. અહીંયા બે અહીંયા કાંઈ આવે એમ નથી, પરદેશ જા તું. તો કે સ્વામી આ ખિસ્સામાં ચાર આના હતા એની આ સંતો માટે ડાળિયા તમે લઈ લીધા, હવે ક્યાં કંઈ અહીંયા રૂપિયો છે તો હું પરદેશ જાઉં, એની માટે કાંઈ રૂપિયા નથી અમારી પાસે. ત્યારે ગુણાતાનંદ સ્વામી એમ કીધું કે જા તારી મા પાસે જા અને તારી મા જે ઘંટીના થાળા નીચે છે ને 100 રૂપિયા ડાયટા છે એ તું તારી મા પાસે જઈ અને મારું નામ દેજે એટલે એ તને આપશે. માવજી ભગતે કીધું કે સ્વામી પૈસા નહોતા, આ તો તમે મને કીધું એટલે હું જઈશ અને વાત કરીશ. એટલે રાજકોટ ઘરે આવ્યા અને માવજી ભગતે મા પાસે રૂપિયા માંગ્યા કે મા રૂપિયા આપો, ગુણાતાનંદ સ્વામીએ મને આજ્ઞા કરી છે કે કરાચી જઈ અને તું કમાવા જા ન્યા. ત્યારે મા કહે અમારી પાસે ક્યાં રૂપિયા છે, અમારી પાસે રૂપિયા નથી. એટલે માવા ભગત કે ઘંટીના થાળા નીચે જે તમે છુપાડી રાખ્યા છે ને એ ગુણાતાનંદ સ્વામીએ કીધું છે કે તમારી મમ્મીને કહેજે કે અમને આપે. હા હોય હોય, તમારી પાસે ન હોય ને એટલું તમારે ઘરમાં હોય, તમારે જ્યારે જરૂર પડે ને એ ત્યાંથી નીકળે પછી. એટલું ખરું કે એ બેંકમાંથી ઇન્ટરેસ્ટ કોઈ પ્રકારનું ન આવે, ક્યાંક ને ક્યાંક હોય જ, ક્યાંક રસોડામાં ડબ્બામાં હોય, ખાટલા નીચે હોય, ગમે ત્યાં રાખે એ સારું, અમુક સમયે કામ આવે એ હોતે. એટલે એમના માતાજી પાસે માંગ્યા રૂપિયા એટલે એમણે આપ્યા. પછી એમના માતાજીને પણ સ્વામીના વચનમાં વિશ્વાસ એટલે 100 રૂપિયા આપ્યા અને સ્વામીની આજ્ઞા થઈ એટલે ભગવાનનું નામ લઈને વેરાવળ થઈ અને પછી વાણમાં બેસી અને કરાંચી પહોંચ્યા છે. અને ન્યા જઈને ભગવાનની કૃપાથી અણધાર્યો એક પ્રસંગ બન્યો. આ સંતોએ બધાએ પ્રાર્થના કરી હતી અને પંક્તિ વખતે એટલે જ્યાં કરાંચી પહોંચી ગયા ત્યાં કરાંચીમાં મૂસાભાઈ કરીને શ્રીમંત અને જાતે ખોજા હતા, ખોજા ભક્ત ખોજા હતા જ્ઞાતિએ. એમને અંગ્રેજો સાહેબો સાથે બહુ લાગવગ અને બહુ સારા એ વ્યક્તિ હતા. એ ખોજા ભક્ત જે હતા ખોજાભાઈ મૂસાભાઈ એ જમીનની લેવેચ કરતા અને બાંધકામનું કામ કરતા હતા. અને એવા જ સમયે જ્યાં કરાચી પહોંચી ગયા હતા એ જ સમયે આ મૂસા ભક્ત છે એ કારીગરની શોધ માટે એ કરાંચી બંદરે આવ્યા હતા. અને માવજીભાઈ ત્યાં કરાંચી પહોંચી ગયા, એ માથે કાળી ટોપી, એક કાળી બંડી હતી અને અડધી બાઈનું સફેદ એની ઉપર પહેરેલ હતું, સફેદ પેન્ટ પહેર્યું હતું અને કંઠમાં કંઠી હતી, માળા હતી અને ભડકા જેવો તિલક ચાંડલો ભાલમાં હતો અને હાથમાં બાંધકામ કરવાની જે સાધનોની એક ઠેલી હતી બધી, એમાં જે સાધનો બધા આવતા હોય બાંધકામમાં એ બધાને એક ઠેલીમાં રાખી અને હાથમાં ઠેલી લઈને આવતા હતા આગળ. અને સામે મૂસા શેઠ જે ઊભા હતા એ માવજી ભગતને જોઈ અને એમણે પૂછ્યું કે કારીગર તમે લાગો છો, કડિયાનું કામ કરો છો, એટલે માવજી ભગતે કીધું, હા અમે કારીગર છીએ, કડિયાનું કામ કરીએ છીએ. પછી એકબીજાએ પરિચય પૂછ્યા, એકબીજાના નામ પૂછ્યા, અને મૂસા ભાઈએ વાત કરી કે હું કારીગરની શોધમાં છું, જો તમે કામ કરવા ઈચ્છતા હો તો મારી સાથે ચાલો, હું તમને કામ અપાવું. અને આમને ખબર પડી કે ગુણાત્યાનંદ સ્વામીનો સંકલ્પ થયો તો કામ થઈ જ જાહે. હવે ઘણી વાર એમ થાય, એક બે યુવાનોએ કીધું કે અહીંયા ભગવાને પ્રાર્થના કરીને હું જાઉં ને, બે યુવાનો અહીંથી ચાઇના ગયા હતા. કેવી રીતે? કોઈની ઓળખાણ નહીં ન્યા, કોઈના પરિચયમાં નહીં ન્યા, બસ ન્યા જઈને પછી જે થાય એ ભગવાન કરે. તો શ્રીજી મહારાજે, ઘનશ્યામ મહારાજે કેવી કૃપા કરી, એ જ્યાં ચાઇના એરપોર્ટ ઉપર ઉતર્યા ને, ત્યાં સામે લઈને એને કાઠિયાવાડી બે વ્યક્તિ મળ્યા. અને એને પૂછ્યું ક્યાં જવું છે, કે અમને આ સિટીમાં જવું છે, અમારે આ સિટીનું આટલું કામ છે, બસ આટલી જ વાત હતી એના હાથમાં. એટલે બંને જણા એમના ઘરે લઈ ગયા. એક એ સિટી અહીંથી 150 કિલોમીટર દૂર છે. પોતાને ઘરે રાત રોકાય, ત્યાં રાત રહ્યા. પછી બીજે દિવસે એ પોતે ત્યાં એમને મૂક્યા એવા 150 કિલોમીટર દૂર એમની પોતાની ગાડીમાં, અને કામ પતાવીને પછી 2-4 દિવસમાં પાછા એ બંને યુવાન અહીંયા આવ્યા. બોલો, ભગવાન કેટલી પ્રાર્થના સાંભળીને કેવી રક્ષા કરે. હા, માવા ભગતની જેમ જ છે, આ સંતો આશીર્વાદ આપે એટલે કામ થઈ જ જાય. આવી રીતે ગુણાત્યાનંદ સ્વામીએ ભગવાને પ્રાર્થના કરી હતી, એટલે સામે આલીને મૂસા શેઠ જે હતા એ માવજી ભગતને એ કરાચીના બંદરે મળ્યા, અને પછી એને લઈ ગયા. અને કહેવાય છે માવજી ભગત હરિભગત બહુ સારા, એટલે ખૂબ નીતિથી અને દિલ દઈને કામ કરતા હતા. રોજ સવારે પૂજા કરે, ભગવાનની માળા કરે, અને આ બધું મૂસા શેઠ જોયા કરે. એ માણસ પારખું હતા, બહુ સારી રીતે માણસને પારખી લેતા હતા. એટલે મૂસા શેઠને પછી ધીમે ધીમે વિશ્વાસ વધવા લાગ્યો, કારણ કે હરિભગત હોય, નીતિમાં કામ કરે, બહુ સારી રીતે કામ કર્યા કરે, કોઈ ખોટ આવા ન દે. એટલે એમ કરતા કરતા મૂસા શેઠ ધીમે ધીમે માવજી ભગતને પગાર ઉપર રાખતા હતા. એમ કરતા કરતા પગાર વધાર્યો, અને જેમ ખબર પડી કે હવે આ બહુ સારા હરિભગત છે, બહુ સારા વ્યક્તિ છે, નીતિવાળા છે, અને એમ કરતા મૂસા શેઠની થોડી ઉંમર મોટી થઈ હતી, એટલે એમના દીકરામાં કંઈ બહુ દમ હતું નહીં. એમને એમ લાગ્યું કે આ જે કાંઈ પણ મારો ધંધો છે એ મારો છોકરો કાંઈ હરખો હાકી નહીં શકે. એટલે શું કર્યું, મૂસા શેઠે માવજી ભગતને ભાગીદારમાં રાખ્યા, પાર્ટનરશિપ કરી લીધી. અને માવજી ભગતના હૈયામાં એમ થયું કે સ્વામીની પ્રાર્થના હતી, સ્વામીના આશીર્વાદ હતા, તો ક્યાંનો ક્યાં મને પગાડી દીધો. જો પગાર ઉપર કડિયાનું કામ કરતા હોય ને એ ભાગીદાર થઈ જાય શેઠના, બોલો બાકી કોઈ શેઠ આવી રીતે ભાગીદાર રાખે? માવજી ભાઈ કહે, શેઠ તમે ભાગીદાર કરવાની વાત તો કરી, પણ રૂપિયા કાંઈ છે નહીં મારી પાસે, હું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરું? ત્યારે મૂસા શેઠ કહે, તમે તારે એની ચિંતા ન કરો, મૂડી મારી ને મહેનત તમારી. એવી રીતે થાય ને પાર્ટનરશિપ, કે હું બધું રોકાણ કરું, તમારે મહેનત કર્યા કરવાની. અને વાત સાંભળી અને માવજી ભગત બહુ આનંદમાં આવી ગયા. પહેલાં તો 4 આની ભાગ રાખ્યો તો ખાલી, પણ એમ કરતા કરતા ધીમે ધીમે અડધો રદ ભાગ રાખ્યો, અને એની કંપનીનું નામ કહેવાય છે માવા મૂસાની કંપની, આવું નામ પણ પાડ્યું. હા, બેનું ભેગું નામ માવા મૂસાની કંપની. અને માવજીભાઈ ખૂબ કમાણા, મહારાજે અને સ્વામી એમને ન્યાલ કરી દીધા. અને એમ કરતા સમય ગયો, એટલે મૂસા શેઠ પછી જન્નત નશીન થયા, એમણે દેહ મૂકી દીધો હતો. અને માવજીભાઈ એ વેપારના ધંધામાંથી ખૂબ કમાણા હતા, અને એમાંથી ધીમે ધીમે નીકળવાનો પ્રયત્ન કરતા હતા, કારણ કે એ મૂસા શેઠના જે દીકરા હતા એમને પાછું માવજીભાઈ અરે જામતું નહોતું. એટલે એ સમય આવ્યો એટલે પારખી ગયા કે હવે આમાંથી પાછું વળી જવાય, બહુ જો અહીંયા રહ્યા તો કંઈક બીજું થાય, કારણ કે આ દેહ પ્રદેશ પાછો દૂજો. એટલે ધીમે ધીમે એ જે રૂપિયા કમણા હતા એ બધું ભેગું કરી અને આમે ગુણાતન સ્વામીની આજ્ઞા થઈ એટલે એ પાછા આવ્યા જૂનાગઢમાં અને સ્વામી પાસે આવી સ્વામીનો સમાગમ કરતા અને ખૂબ જે સ્વામીના વચનથી પૈસા કમાણા હતા એ પૈસા પચાવી જાણ્યા, કારણ કે કાંઈ ન હોય અને પછી અચાનક જ કોઈક સંતના આશીર્વાદથી ભગવાનની કૃપાથી જો રૂપિયા બહુ ઝાઝા આવી જાય ને અને પાત્રતા ન હોય ને તો સત્સંગ સમાગમ કથા વાર્તા એ ભક્તિ એ બધું ધીમે ધીમે ગૌણ થતું જાય. પણ આ માવજી ભગતને સ્વામી સાથે અપાર હેત હતું એટલે પાછા આવી ખૂબ સારી સત્સંગની સેવા કરી, મોટા મોટા ઉત્સવ સમયાઓ કરાવ્યા, કથા પારાયણો કરાવી અને સત્સંગમાં હજારો રૂપિયા વાપર્યા. એક દિવસની વાત હતી, એમની પાસે ખાલી ડાળિયા લેવાના રૂપિયા હતા, ચાર આના ખીચામાં હતા. અને એ ભગતે કથા વાર્તા આયોજન કરાવી, સત્સંગમાં સમયાઓ કરાવી અને હજારો રૂપિયા વાપરાય એ સમય, બસ 200 વર્ષ પહેલાની વાત. અને સાથે સાથે કહેવાય છે એમને ચાર દીકરા હતા, એક લક્ષ્મણદાસ, કરમશીદાસ, રામજીદાસ અને કરશનદાસ, આ ચાર દીકરા હતા. અને કહેવાય છે આજે પણ સત્સંગના ઇતિહાસમાં માવજીભાઈનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. સંતની કૃપાથી જીવને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે એ વાલા ભક્તો આપણને આ પ્રસંગમાંથી ખ્યાલ આવે. એક સંતની કૃપા દ્રષ્ટિ જ્યારે જીવ ઉપર પડે છે ને ત્યારે જીવની બે પ્રકારની પ્રગતિ થાય છે. આલોકમાં પણ જો એ દુઃખી હોય તો આલોકમાં પણ કંઈક એ સુખિયા થાય છે અને સાથોસાથ એને પરલોકનું પણ એ ભાતું બાંધે છે. આલોકમાં આપણે મહેનત કરીએ એટલે એમાં કંઈક આપણને પ્રાપ્ત થાય, એનું વળતર મળે એટલે ધીમે ધીમે આપણે આગળ પ્રગતિને પંથે ચાલતા જઈએ. પણ આધ્યાત્મિક માર્ગમાં વાલા ભક્તો વાત આખી અનોખી છે. આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ મારી ને તમારી છે એ આપણી સાધનાથી નથી થતી. આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ, ભગવાનમાં જોડાણ એ જે કાંઈ પણ છે એ સંતની કૃપા અને ભગવાનની કૃપા જ્યારે આપણી ઉપર વરસે છે ને ત્યારે જ આપણે આધ્યાત્મિક માર્ગે આગળ પ્રગતિને પંથે ચાલીએ છીએ અને જેમ જેમ આગળ વધીએ એમ ભગવાનનું સુખ આપણને આવતું જાય. માટે વાલા ભક્તો, સંતના વચનમાં જો આપણે રહીએ, સંતના વચનમાં વિશ્વાસ રાખીએ અને એમના વચને તન મન ધનથી સેવા કરીએ, એમના વચનમાં રહીએ તો આપણું પ્રારબ્ધ ક્યારે બદલી જાય એ આપણને ખબર પણ ના રહે. ખૂબ સરસ વાલા ભક્તો, આવા તો અનેક પ્રસંગો છે. હવે બાલા ભક્તો ગુણાતન સ્વામીના જીવન પ્રસંગોમાં આગળ ગઢપુર અને જૂનાગઢમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા એ ઉત્સવની બધી વાતો આવે છે. શ્રીહરિજી મહારાજ એમણે જૂનાગઢમાં રાધારમણ દેવની સ્વહસ્તે પ્રતિષ્ઠા કરી હતી. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ પધરાવ્યા હતા. ભગવાન ધામમાં ગયા પછી નનસંતોને ભક્તોને પોતાના ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજની ખોટ વર્તતી હતી, કારણ કે એક વડતાલમાં જ સ્વયં પોતે પોતાનું સ્વરૂપ પધરાવ્યું હતું. એટલે જૂનાગઢમાં સંતો રહેતા હોય, ભક્તો રહેતા હોય અને ગઢડામાં રહેતા હોય એમને પણ હરિકૃષ્ણ મહારાજના દર્શનની ઈચ્છા થાય એ ખોટ વર્તતી હતી. એટલે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની પાસે અને જૂનાગઢમાં રાધારમણ દેવની પાસે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવામાં આવે એવો સંકલ્પ બધાને હૈયામાં થતો હતો અને મૂર્તિ પધરાવવાનું કામ બાકી હતું. એટલે દાદા ખાચરના મોટાબેન જીવબા હજુ હૈયા થતા, બહુ મોટી ઉંમર એમની થઈ ગઈ હતી, વૃદ્ધ અવસ્થા, એટલે પછી એમના હૈયામાં પણ એવા સંકલ્પ થતા કે હવે તો ભગવાન અમને ધામમાં તેડી જાય તો સારું, હવે ભગવાનનો વિયોગ બહુ જાજો સહન થતો નથી. એટલે કાયમને માટે જીવબા છે ને ઉદાસ રહેતા હતા. અને ખૂબ મહારાજને પ્રાર્થના કરતા, મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ હવે તમે અમને તમારી પાસે બોલાવી લ્યો, ધામમાં બોલાવી લ્યો. ખૂબ પ્રાર્થના કરતા જીવબા, અને એક વખત મહારાજે જીવબાને દર્શન દીધા. જીવબાએ પ્રાર્થના કરી હતી એટલે મહારાજે દર્શન દઈ અને મનબંધ હસીને બોલ્યા, જીવબા એ ગોપીનાથજી મહારાજની પાસે અમારું સ્વરૂપ પધરાવવાનું કાર્ય છે ને એ બાકી છે, એ તમારે પૂર્ણ કરવાનું છે. એ કામ અમે તમને સોંપ્યું, એ તમે પૂર્ણ જ્યારે કરશો ત્યાર પછી જ અમે તમને ધામમાં તેડી જશું. આવી રીતે મહારાજે દર્શન દઈને જીવબાને વાત કરી એટલે જીવબાએ પછી મહારાજના આદેશની વાત દાદા ખાચરને બોલાવીને કરી કે આપણે ગમે એમ કરીને ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ છે એમની બાજુમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરાવવાની છે. અને એ જ્યારે વાત ગઢપુરમાં ચાલતી હતી ત્યારે ગુણાત્યાનંદ સ્વામી વડતાલમાં સમયો કરી અને પાછા જ્યારે જૂનાગઢ આવતા હતા એટલે રસ્તામાં ગઢપુરમાં દર્શન કરવા આવ્યા, અને ગુણાત્યાનંદ સ્વામી જ્યાં ગઢપુર આવ્યા એટલે જીવબાના હૃદયની જે વાત હતી કે આ ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરાવી છે, એ વાત જીવબાને એમ થયું કે ગુણાત્યાનંદ સ્વામી પધાર્યા છે તો આવો એમને વાત કરીએ, સ્વામી શું કહે છે. એટલે ગુણાત્યાનંદ સ્વામી પાસે વાત પોગાડી કે આવી રીતે મહારાજે દર્શન દઈને વાત કરી છે અને અમારા સૌની ઈચ્છા છે કે ગોપીનાથજી મહારાજની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ બિરાજે તો બહુ સારું. અને ગુણાત્યાનંદ સ્વામીની કાને જ્યારે આ વાત પડી ત્યારે સ્વામી તો બહુ આનંદિત થઈ ગયા કે ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરવાની જેમ તમને સંકલ્પ જે થાય છે એવી જ રીતે સોરઠમાં પણ જૂનાગઢમાં રાધારમણ દેવની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવવા એવો ન્યા હરિભક્તો અને અમ સર્વે પણ સંકલ્પ કરી રહ્યા છે. તો બંને મંદિરમાં એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એક સાથે જ બનાવડાવીએ, ધાતુની મૂર્તિ બનાવવાની હતી. સ્વામી બહુ રાજી થઈ ગયા અને સ્વામીએ બહેનોને વાત કરાવડાવી પોગાડી વાત કે વાંધો નહીં, આપણે બંને ધામની જે મૂર્તિઓ છે એ કારીગરને કામ સોંપીએ અને એક સાથે બંને મૂર્તિઓ બનાવડાવીએ. એ વખતે એવી વાત હતી કે વડોદરામાં કુશળ કારીગર હતા મૂર્તિ બનાવવાના, એટલે ગુણાત્યાનંદ સ્વામીએ કીધું કે આપણે વડોદરા મૂર્તિ બનાવડાવીએ. પણ એ મૂર્તિ બનાવવામાં એવું નક્કી થયું હતું, ગુણાત્યાનંદ સ્વામીએ એવું નક્કી કર્યું હતું કે જૂનાગઢમાં જે મહારાજના પ્રસાદીના ધાતુના વાસણ છે અને ગઢપુરમાં પણ વાસણ બધા ઘણા પ્રસાદીના છે, તો આ બંને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બનાવવામાં એ પ્રસાદીના વાસણ વપરાય તો બહુ સારું. એ ધાતુના પાત્રો જે હતા એ બધા જ ઉમંગથી બધાએ નક્કી કર્યું કે વાંધો નહીં આપણે એ વાપરીએ. ગુણાત્યાનંદ સ્વામીએ પછી એક વાત કરી કે ગઢપુરમાં શ્રીજી મહારાજ ખૂબ રહ્યા છે, જાજો સમય ગઢપુરમાં રહ્યા, 26 વર્ષ ત્યાં ગઢડામાં રહ્યા હતા એટલે ત્યાં પ્રસાદીના વાસણો જાજા છે અને જૂનાગઢમાં વાસણો તો છે પણ થોડાક ઓછા છે. એટલે સ્વામીએ કીધું કે બંને સ્થાનથી પ્રસાદીની ધાતુઓ ભેગી કરી, એ વાસણો ભેગા કરી અને બંને મૂર્તિઓમાં સમાન ભાગે નાખજો, બરાબર બે વજન હરખું કરી અને પ્રસાદીના વાસણો ઓગાળીને જે વજન થાય વ્યવસ્થિત એક સમાન બે મૂર્તિઓ માટે પ્રસાદીના વાસણો વાપરવા. એટલે જૂનાગઢથી પછી વાસણો મોકલાવ્યા સ્વામીએ અને અહીંયા ગઢડામાંથી પણ બધા વાસણો નક્કી કરવામાં આવ્યા. એ કાઢ્યા બધા વાસણ અને બંને બ્રહ્મચારી ગઢડાથી અનંતાનંદ બ્રહ્મચારી એ વાસણો લઈ અને વડોદરા પહોંચ્યા અને જૂનાગઢથી ગુણાત્યાનંદ સ્વામીએ વાસુદેવાનંદ બ્રહ્મચારીને મોકલા હતા વડોદરા. અને બંને દેશ માટે મૂર્તિ જે બનાવવાની હતી એનું કામ ચાલુ થયું છે અને જ્યાં કામ કરતા હતા કારીગર બહુ કુશળ હતા વડોદરાના, પણ એક કામમાં એવું થતું હતું કે એ વાસણો ઓગાળી અને જ્યાં એ બીબું તૈયાર થાય અને એ પંચધાતુનો રસ જે મૂર્તિમાં નાખવામાં આવે અને પછી જ્યારે એ બીબું ખોલવામાં આવે ત્યાં તો મૂર્તિ ખંડિત નીકળે, વ્યવસ્થિત બને નહીં. કારીગર બહુ કુશળ પણ મૂર્તિ બરાબર બને નહીં. કારીગરને એમ થયું આ તો પહેલી વાર થયું છે આવું, બાકી થયું નથી કોઈ દી આવી રીતે. એટલે કારીગરે બીજી વાર પાછું એ બીબું પાડી અને વ્યવસ્થિત બધું ઓગાળી અને પાછું બંને મૂર્તિમાં એ રસ પંચધાતુનો નાખ્યો. ત્યાં તો પછી બીબું ખોલ્યું એટલે તરત જ જોયું, એટલે જોતાની સાથે પાછી જ મૂર્તિ ખંડિત નીકળી, વ્યવસ્થિત મૂર્તિ બહાર પડી નહીં. અને બધાને ચિંતા થઈ કે આમાં શું થાય છે, ખબર નથી રહેતી કેમ આવી રીતે થાય છે. બાકી બીબામાં તો પંચધાતુનો રસ હોય, એ આખો રસ એમાં નાખી દઈએ અને પછી જે પ્રકારનું બીબું હોય એવી રીતે જ મૂર્તિ બહાર આવે. પણ બબ્બે વાર આ કારીગર એમાં રસ નાખે અને પછી જામે એટલે મૂર્તિ આ બીબું ખોલે પણ મૂર્તિ બરાબર નીકળે નહીં, ખંડિત નીકળે. બંને બ્રહ્મચારીઓને એમ થયું કે આ વાત ગુણાતાનંદ સ્વામીને કરવી પડે, આપણને કાંઈ ખબર પડતી નથી કે આમ હવે શું થાય છે. એટલે બ્રહ્મચારીઓએ પછી ગુણાતાનંદ સ્વામીને વાત પોગાડી કે સ્વામી કાંઈ સમજાતું નથી. ત્યારે ગુણાતાનંદ સ્વામીએ ને જૂનાગઢ સમાચાર મળ્યા અને ગુણાતાનંદ સ્વામીએ પછી ઉત્તરમાં એમ કહ્યું છે કે પ્રસાદીની વસ્તુ નાખતા કરાયો છે પક્ષપાત, પક્ષપાત ત્યાં પ્રભુ નહીં એ જાણો સાક્ષાત. સ્વામીને તરત ખબર પડી ગઈ, પેલા એવું નક્કી થયું હતું કે ગઢપુરમાં વાસણ જાજા, જૂનાગઢમાં ઓછા, પણ બંને વાસણો ભેગા કરી અને બેમાં સમાન પ્રસાદીના વાસણો જે ધાતુનો રસ થાય એ નાખવો, વધે બીજો રસ એડ કરે જુદી વાત. પણ થોડીક આવી રીતે વાત થઈ એટલે ગુણાત્યાનંદ સ્વામીએ કીધું પક્ષપાત જ્યાં થાય ને ત્યાં પરમેશ્વર આવે નહીં, માટે તમે ફરી એ ધાતુનો રસ કરીને વ્યવસ્થિત બંને વજન કરી અને બંને મૂર્તિ માટે પ્રસાદીનો જે ધાતુના વાસણો છે એનો રસ વાપરો તો તમારે મૂર્તિ એ વ્યવસ્થિત બહાર પડશે. અને સ્વામીના ટકોરથી ફરીવાર એ કારીગરોએ એવી રીતે વ્યવસ્થિત વજન કરી અને બંને મૂર્તિઓ માટે એ પંચધાતુનો રસ તૈયાર કરી અને બરાબર બીબામાં નાખી અને જ્યાં બીબું ખોલ્યું ત્યાં સરસ મજાની બંને મૂર્તિ બહાર આવી. સરસ મજાની મૂર્તિ બની અને સૌને એ જોઈને આશ્ચર્ય થયું, ખૂબ આકર્ષક અને રમણીય બંને મૂર્તિ બહાર પડી. અને કહેવાય છે ફાગળ સુધી પંચમી સંવત 1816 હરિકૃષ્ણ બિરાજ્યા ઉડી આનંદની છોળ, વિક્રમ સંવત 1916ના સાલ ફાગણ સુધી પાંચમના રોજ ગઢપુરમાં હજારો સંતો ભક્તો અને પાર્ષદોની ઉપસ્થિતિમાં રઘુવીરજી મહારાજે મધ્યખંડમાં ગોપીનાથજી મહારાજની બાજુમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી. અને એ ઉત્સવમાં બોટાદના ભગાદોશીના દીકરા શિવલાલ શેઠે બધો ખર્ચ કર્યો હતો, એ યજમાન થયા હતા. અને ગઢપુરમાં પ્રતિષ્ઠા થઈ અને ત્યાર પછી જૂનાગઢમાં પ્રતિષ્ઠા કરવાનો વારો આવ્યો. એટલે રઘુવીરજી મહારાજ પછી સમય જતા જૂનાગઢ પધાર્યા છે અને વિક્રમ સંવત 1916ના ફાગણવદી બીજના રોજ જૂનાગઢ મંદિરમાં પૂર્વખંડમાં જ્યાં રાધારમણ દેવની બાજુમાં હરિકૃષ્ણ મહારાજની આરતી ઉતારી. જૂનાગઢમાં આરતી મહારાજ શ્રી ઉતારતા હતા અને આરતી જ્યાં ચાલુ હતી એટલે આરતીમાં છેલ્લી કડી જે આવતી હતી અને એમાં રઘુવીરજી મહારાજે ગુણાત્યાનંદ સ્વામીના હાથમાં આરતી આપી અને રઘુવીરજી મહારાજે કીધું લ્યો સ્વામી આ છેલ્લી કડીમાં તમે આરતી ઉતારો. અને પછી છેલ્લી ઘડીમાં ગુણાતાનંદ સ્વામી આરતી ઉતારી અને મહોત્સવ ધામધૂમથી પૂર્ણ થયો. અને એ સમયે એક અલૌકિક ઘટના ઘટી અને આરતી ઉતરી રહેતી હતી ત્યારે એ મૂર્તિમાંથી દિવ્ય તેજ નીકળ્યું અને આખા મંદિરમાં તેજ ઉભરાયું. સર્વેને આશ્ચર્ય થયું કે પ્રગટ ભગવાન આ મૂર્તિમાં આજ બિરાજ્યા છે. હાજરા હજુર ભગવાન બધાને પ્રતીતિ થઈ કે આ હરિકૃષ્ણ મહારાજમાં સ્વયં ભગવાન આવીને વાસ કરીને રહ્યા છે. વાલા ભક્તો, એ ઉત્સવમાં એ સમયે પાણીની બહુ ખેંચ હતી, પૂરતું પાણી મળતું નહોતું. એટલે ગુણાતાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરેલી અને મહારાજે ગુણાતાનંદ સ્વામીની પ્રાર્થના સાંભળી અને એ ખેંચ પૂરી કરી. ખૂબ ધામધૂમથી એ સમયો પૂરો થયો અને જે દિવસે સમયો પૂરો થયો એટલે તરત જ પાછી એ પાણીમાં ખેંચ જે હતી એ જણાવવા લાગી. પાણી ઓછું થવા માંડ્યું. પણ ઉત્સવ સમય આ હતા, એ દિવસે હોય એટલે મહારાજ શ્રી ત્યાં હોય એટલે સ્વાભાવિક રીતે હજારો સંતો ભક્તો ત્યાં હોય હારોહાર. એટલે ગુણાતાનંદ સ્વામીએ ફરી ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ, આ પાણીની ખેંચ પાછી દેખાય છે પણ અહીંયા પ્રતિષ્ઠા ઉત્સવ થયો, મહારાજ શ્રી હજુ અહીંયા બિરાજે છે અને એમની સાથે આ સંતો ભક્તો હજુ અહીંયા છે, જો મહારાજ શ્રી વિદાય લે તો બધા સંતો ભક્તો પાછા પોતપોતાના સ્થાને જાય. એટલે મહારાજને પ્રાર્થના કરી એટલે મહારાજે રઘુવીરજી મહારાજને દર્શન દીધા અને રઘુવીરજી મહારાજને કીધું, હવે તમારે ઉત્સવ પૂરો થઈ ગયો છે તો વડતાલ તમે જાઓ, કારણ કે અહીંયા પાણીની ખેંચ છે અને જો તમે અહીંયા હશો તો તમારી સાથે આ સંતો ભક્તો જે સંઘ હશે એની દેખભાળ બરાબર થશે નહીં, એટલે આ જોગી ચિંતામાં છે. એટલે મહારાજની આજ્ઞા થઈ રઘુવીરજી મહારાજ તૈયાર થયા, સ્વામી પાસે આવ્યા રજા લેવા. ગુણાતાનંદ સ્વામીને રઘુવીરજી મહારાજ કહે છે, સ્વામી જો આવી વાત હતી તો તમે અમને વાત કરી હોત તો મહારાજને કેમ કહેવડાયું? ગુણાતાનંદ સ્વામી કે બાપજી, અમારે એવું કહેવાય નહીં ને, આપને આપ મોટા કહેવાઓ એટલે અમારે એમ કેમ કહેવું કે તમે હવે રજા લ્યો એમ, સામે આલીને કહેવાય નહીં. એટલે અમે તો ભગવાને પ્રાર્થના કરી અને ભગવાને તમને વાત કરી. એટલે આચાર્ય મહારાજે રજા લીધી અને ગુણાતાનંદ સ્વામીએ મહારાજ શ્રીને કીધું કે જો તમે વડતાલ જાઓ છો તો રસ્તામાં ગામડામાં બધા ભક્તોને સુખ આપતા જાઓ, પધરામણી કરતા જાઓ. એટલે મહારાજ શ્રીએ એ વાત સ્વીકારી અને એ અરસામાં આચાર્યશ્રીને ભાવનગર જવાનું થયું અને એવામાં બોટાદના શિવલાલ શેઠે મહારાજ શ્રીની સૌ પ્રથમવાર ભાવનગરમાં પણ પધરામણી કરાવડાવી અને ખૂબ સારું એવું આયોજન કરાયું. બહુ સરસ મજાનો મોટો ઉત્સવ થયો અને કહેવાય છે કે એ બે પ્રસંગ જ્યારે શિવલાલ શેઠે કરાવ્યા અને એ બે પ્રસંગ કરાવ્યા પછી ગુણાતાનંદ સ્વામી એમને જીવ સામું દ્રષ્ટિ હતી એટલે કેવી ટકોર કરતા હતા, કેવી વાત કરતા હતા. મુમુક્ષુ જ્યારે એક સંતને શરણે આવે છે ત્યારે સંત એના જીવ સામું જોવે છે, એની પાસે ધન કેટલું છે, એની પાસે આ લોકમાં કેટલા માને છે, એને એને સમાજ કેટલો સ્વીકારે છે, એ કાંઈ દ્રષ્ટિ રહેતી નથી. હવે વાલા ભક્તો, ગુણાતાનંદ સ્વામીની સાથેના જે શિવલાલ શેઠના જેટલા પ્રસંગો છે એ બધા સ્ટાર્ટિંગથી આવે છે. આ ભાવનગરમાં પધરામણી કરીને પછી જ્યારે ગુણાતાનંદ સ્વામી ટકોર કરે છે એ વાત આગળ આવશે, પણ એ પહેલાં ઘણા બે ચાર એવા પ્રસંગો છે ગુણાતાનંદ સ્વામીએ શિવલાલ શેઠને બહુ ટકોર કરી છે. પણ એ શિવલાલ શેઠ હતા, એમણે એમનું સર્વસ્વ સ્વામીને અર્પણ કરી દીધું હતું, એવા અનન્ય ભક્ત હતા. ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો શિરપુરના સિદ્ધવલ્લભ રાજાનો અવતાર હતો એવું કહેતા હતા. નીલકંઠ વર્ણી વન વિચરણમાં શિરપુર પધાર્યા હતા અને નીલકંઠ વર્ણીના આશીર્વાદથી એ રાજાએ આ સત્સંગમાં જન્મ લીધો અને એ શિવલાલ શેઠ તરીકે આ સત્સંગમાં જન્મ લીધો હતો એવું બધા કહેતા. અને કહેવાય છે કે શિવલાલ શેઠ જ્યારે નાના હતા, 10 વર્ષની ઉંમર હતી, એટલે પિતા પાસે ખૂબ સત્સંગ સમયમાં જાતા, એટલે એક વખત એમના પિતા ભગાદોશીની સાથે તેઓ વડતાલ ચૈત્રી સમયમાં ગયા હતા. એટલે ચૈત્રી સમયમાં ત્યાં હતા અને 10 વર્ષની નાની ઉંમર હતી. રઘુવીરજી મહારાજને શિવલાલ શેઠે કીધું હતું, નાના એવા શિવલાલ છે, રઘુવીરજી મહારાજને કહે છે કે મને સંસાર ગમતો નથી, મને સાધુ કરો. ત્યારે રઘુવીરજી મહારાજે એમને વાત કરી હતી કે શિવલાલ, તારી ઉંમર તો હજુ બહુ નાની છે, એ હમણાં સાધુ નહીં કરીએ. એમ સમજાવીને મહારાજે એમને સાધુ થવાની ના પાડી. પણ શિવલાલ શેઠ જેમ જેમ મોટા થતા ગયા, એમ સદગુરુ ગોપાળાનંદ સ્વામી સાથે ખૂબ હેત એમને, એટલે સ્વામીનો સમાગમ ખૂબ કરતા હતા. વિક્રમ સંવત 1908 એ સાલમાં વડતાલ ચૈત્રી સમયમાં રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, ગુણાતાનંદ સ્વામી એ બધા જ ત્યાં હતા. અને સમયા પછી એ સંતો ઉમરેઠ પધાર્યા. ગોપાળાનંદ સ્વામી મહારાજના આશ્ચર્ય ઐશ્વર્યની અને સર્વોપરીપણાની વાતો કરતા હતા ઉમરેઠમાં. અને ત્યાં નૃસિંહ ચતુર્દશી ઉત્સવ કર્યો, અને ત્યારે ત્યાં ઉમરેઠમાં ઉત્સવ કરી. ત્યાર પછી ગુણાતાનંદ સ્વામી જૂનાગઢ પાછા આવ્યા, અને ત્યારબાદ ગોપાળાનંદ સ્વામીના કાન નીચે ફોડલી થઈ, અને સ્વામીએ ધીમે ધીમે મંદવાડ ગ્રહણ કર્યો છે. એટલે અવારનવાર શિવલાલ શેઠ સ્વામી પાસે આવે, સ્વામીના આસને બેસે, અને સ્વામી પાસે બેસી અને ભગવાનની વાતો સાંભળે. પણ આવી રીતે મંદવાડ ગ્રહણ કર્યો હતો એટલે શિવલાલ શેઠના હૈયામાં એમ થતું હતું કે હવે સ્વામી બહુ જાજુ આ લોકમાં રહેશે નહીં. એટલે શિવલાલ શેઠના આંખમાં આંસુ આવવા લાગ્યા. એટલે ગોપાળાનંદ સ્વામીને સ્વામીએ કીધું કે શા માટે તું કોચવાય છો? ત્યારે શિવલાલ શેઠે કીધું કે સ્વામી, તમારી આ માંદગી જોતા અમને એવું લાગે છે કે તમે હવે આ લોકમાં જાજુ રહેશો નહીં. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ વાત કરી, તારી વાત ખરી છે, હવે શરીર છોડવા માટે આ અમે મંદવાડ ગ્રહણ કર્યો છે. અને વાત સાંભળીને શિવલાલ શેઠ ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યા છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે, અરે ગાંડા, શા માટે રડ છો? આ લોકમાં જે આવ્યા છે બધાને એક દિવસ તો જવું જ પડે. ત્યારે શિવલાલ શેઠે એમ કીધું કે તમે તો ચાલ્યા જશો તો સત્સંગમાં અમે કોના આધારે રહેશું, કોનો સમાગમ કરશું, અને કોની વાતો સાંભળીને ભગવાનમાં જોડાશું? અને એ સમયે ગોપાળાનંદ સ્વામીએ વાત કરી હતી કે તમે જૂનાગઢના જોગી ગુણાતાનંદ સ્વામી સાથે જીવ જોડજો, એમનો સમાગમ કરજો, એ જૂનાગઢના જોગી એ જ તમારો આધાર છે, માટે એમની પાસે રહેજો. આવી રીતે શિવલાલ શેઠને ટકોર કરી અને ગોપાળાનંદ સ્વામી સ્વધામ પધાર્યા છે. પછી તો સ્વામીના વચને શિવલાલ શેઠે ગુણાતાનંદ સ્વામીની સાથે જીવ જોડી દીધો, બિલકુલ અંતરાય રાખ્યું નથી. ગુણાતાનંદ સ્વામીના દર્શને આવે અને સ્વામી પણ અંતર્યામી ભાવે એ જાણી ગયા હતા કે કેમ શિવલાલ યોગીરાજના વચને કરીને પધાર્યા છો ને. એટલે શિવલાલ કે, હા સ્વામી, સ્વામી ધામમાં ગયા અને સ્વામીએ કીધું કે હવે ગુણાતાનંદ સ્વામી પાસે તમે રહેજો, અને સમય કાઢી અવારનવાર શિવલાલ શેઠ સ્વામી પાસે આવી અને સમાગમ કરતા હતા. ગુણાતાનંદ સ્વામીએ તો જૂનાગઢમાં કથાનો અખાડો જમાવ્યો હતો. એટલે શિવલાલ શેઠ વારે વારે ત્યાં જાય, અને જ્યારે સમાગમ કરી પાછા એ બોટાદ આવે ત્યારે સ્વામીને વિનંતી કરે કે સ્વામી, જ્યારે તમે વડતાલ પધારો, રસ્તામાં બોટાદ આવે ત્યારે અમારા ગામમાં આવી અને સત્સંગનો લાભ અમ સર્વેને આપજો. ગુણાતાનંદ સ્વામી કે, અમે તો સત્સંગ પીરસવા માટે તૈયાર જ છીએ, પણ જેને ભૂખ લાગી હોય, જે હરિભગતને કથા વાર્તાની ભૂખ લાગી હોય એની માટે તો અમે તૈયાર જ છે. અને આવી રીતે સદગુરુ ગુણાતાનંદ સ્વામી અને શિવલાલ શેઠની જોડી બરાબર થઈ, સ્વામી વાતો કરે અને શિવલાલ શેઠ સ્વામીની વાતો સાંભળે, અને ધીમે ધીમે શિવલાલ શેઠ એમના જીવનમાં પરિવર્તન કરતા જાય. ઝીણી ઝીણી કુટેવો હોય, કાંઈક એવા સ્વભાવો હોય, એ આવી રીતે સંતોના સમાગમથી જ વાલા ભક્તો આપણને આપણા સ્વભાવ ખ્યાલ આવે છે. એક વખત શિવલાલ શેઠ જુનાગઢ પધાર્યા. શિવલાલ શેઠ પાસે ખૂબ રૂપિયા હતા, એ ચાંદીની થાળીમાં જમે, પણ તેમ છતાંય મનમાં ધનની કાંઈ ધાંખના નહોતી, એમને કાંઈ હાણ વૃદ્ધિ નહીં, કાંઈ નજર નહીં એમાં. એટલે માન સન્માન થાય ન થાય કાંઈ એમના હૈયામાં એવી ઈચ્છા નહીં, કારણ કે સંત પાસે રહીને સમાગમ કરતા હતા અને એના ફળ સ્વરૂપે કોઈ પ્રકારનું માન નહોતું. કૃષ્ણ ભગવાને ગીતામાં જેમ કહ્યું છે જળમાં કમળ રહે, એવી રીતે શિવલાલ શેઠ સંસારમાં રહેતા તો હતા પણ અનાસક્ત હતા, બિલકુલ આસક્તિ નહોતી સંસારમાં. શિવલાલ શેઠ પૂજા કરવા બેસે ત્યારે સ્વયં ભગવાન દર્શન દેવા પધારતા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ ગુણાતાનંદ સ્વામીની કૃપાથી શિવલાલ શેઠની આવી સ્થિતિ થઈ હતી કે પૂજામાં સ્વયં ભગવાન આવે દર્શન દેવા. ઉત્તમ રાજર્ષિ હતા, વ્યવહારિક પ્રવૃત્તિમાંથી સમય કાઢી અને ગુણાતાનંદ સ્વામી પાસે આવે અને સમાગમ કરતા હતા. અને ગુણાતાનંદ સ્વામી પણ પાછા એવા લખે શ્રી શ્રીમંત હોવા છતાં પણ સ્વામીના હૈયામાં એનો કોઈ ભાર નહીં. સ્વામી એમને કડવા વેણરૂપી ઔષધ પાઈ અને એમના જીવને નિરોગી કરતા હતા. એક વખત શિવલાલ શેઠ જૂનાગઢમાં પધાર્યા હતા અને સભામાં કથા ચાલુ હતી અને શિવલાલ શેઠે મુખમાં સોપારી ચાવતા હતા. આપણને બધાને આ પ્રસંગ ખબર છે. એ સભામાં શિવલાલ શેઠ સોપારી મુખમાં ચાવતા હતા, એમના પેટમાં કંઈક ગડબડ હતી, એટલે સોપારી ચાવતા હોય એટલે કટક કટક અવાજ આવે. અને ગુણાતાનંદ સ્વામીએ કથામાં વિક્ષેપ થાય બિલકુલ ગમે નહીં. અને ગુણાતાનંદ સ્વામીએ તરત સભામાં જ કીધું કે કોણ આ લાકડું ચાવે છે, અને તેજીને ટકોર ઘણી કરી સોપારી હરામ, કુટેવ જે આડી ફરે તે તજી દેવી તમામ. તેજીને ટકોર બસ, ગુણાતાનંદ સ્વામી ખાલી આટલું કીધું એટલામાં જ સમજી ગયા કોણ આ લાકડું ચાવે છે, કે હવે આ ખવાય નહીં. એમ ગણાઈને તો કેટલી વાર હાથમાં પાણી આપીને ગુરુજીએ નિયમ આપ્યો હોય કે હવેથી માવા બંધ કરજો, હવેથી વ્યસન ન કરતા, પણ તેમ છતાંય એ મુકાતું નથી. બોલો, એક પડીકું ન મુકાયો. પણ વાલા ભક્તો, આપણું કામ ત્યારે જ થાય જ્યારે આપણે કંઈક સંતના વચનમાં વિશ્વાસ રાખીને એ પ્રમાણે કરીએ ને. હા, થાય, તમને વ્યસન હોય એટલે બે ચાર દિવસ કાંઈક એવું લાગે, પણ એ ધીમે ધીમે ટેવ પડી જાય. આપણે જન્મતા ત્યારે ક્યાં માવા ખાઈને આવ્યા હતા? હા, એ તો અત્યારે જન્મ થયા પછી કંઈક કુસંગના યોગે કરીને વ્યસન પડી ગયું હોય. શિવલાલ શેઠ એટલે વ્યસન તો નહોતું, પણ એમના પેટમાં કંઈક એવી ગડબડ હતી એટલે મુખમાં સોપારીનો કટકો રાખ્યો અને ચાવતા હતા. અને ગુણાતાનંદ સ્વામીએ ખાલી આટલી ટકોર કરી કે કોણ લાકડું ચાવે છે એટલામાં સમજી ગયા. અને આટલા મોટા શ્રીમંત હોવા છતાંય એમને એવું બિલકુલ નહીં કે અત્યારે હું શું કરું, ઊભો થાવ તો મારું શું ગણાશે. હે, સભામાં જે ભક્તજનો છે, સંતો છે, એ બધાના દ્રષ્ટિએ કરીને હું હલકો થઈ જઈશ, એવું બિલકુલ નહીં. ઊભા થઈ તરત જ એ સોપારીનો કટકો થૂકી અને મોઢું ધોઈ તરત પાસે સભામાં આવી ગયા અને પાછા ઊભા રહી સ્વામીને બે હાથ જોડીને કીધું કે સ્વામી, એ સોપારી હું ચાવતો હતો, હવેથી તમે કીધું ટકોર કરી એટલે આજથી બંધ. આવી શ્રદ્ધા જાગે ને ત્યારે પ્રગતિ થાય, હરણફાળ પ્રગતિ થાય. બિલકુલ વાર નો લાગે, કેય એટલે બસ વાત પૂરી થઈ ગઈ. ત્યારે ગુણાતાનંદ સ્વામી એમ કહે છે કે જેમ સોપારી હરામ થઈ તેમ માયા કરવી છે હરામ, જીવ અમારામાં જોડ્યો હવે થાશે તમારું સર્વે કામ. ગુણાતાનંદ સ્વામી કહે છે આ સોપારી ખાલી અમારે હરામ કરાવી નહોતી, અમારે તો તમારી પાસે માયા હરામ કરાવી છે. એ ગુણાતાનંદ સ્વામી એમ કહે છે કે ગોપાળાનંદ સ્વામી અમને ભલામણ કરી છે અને તમે પણ અમારી સાથે જીવ જોડ્યો છે, તો તમારામાં રંજ માત્ર કસર અમારે રહેવા દેવી નથી. અને શિવલાલ શેઠ પણ એવા તૈયારી થઈને તૈયાર હતા કે સ્વામી વચન બોલે અને એ પ્રમાણે જીવન જીવતા હતા. શિવલાલ શેઠ અવારનવાર સ્વામીનો સમાગમ કરવા આવે. એકવાર સ્વામીનો સમાગમ કરવા આવ્યા હતા અને કંઈક કામ પ્રસંગે શિવલાલ શેઠ શહેર ફરવા ગયા અને એ ફરતા એમને સોનાનો ભાવ કંઈક વ્યાજબી લાગી ગયો, એટલે એ થોડું સોનું ખરીદ્યું અને જ્યાં થોડે દૂર ગયા આગળ જઈને એમને એમ થયું કે સોનાનો ભાવ થોડો વધારે આવે એમ છે, એટલે તરત જ સોનું વેચી નાખ્યું અને એ લીધું અને વેચ્યું એમાં 150 રૂપિયા નફો થયો. લખેશ્રી શેઠ હતા એટલે કાંઈ 150 રૂપિયા કમાણા એમાં કાંઈ બહુ નજર તો હોય નહીં, પાછા આવા હરિભગત એટલે બહુ એમને કાંઈ હૈયામાં એટલું બધું નહીં, પણ 150 રૂપિયા નફો થયો એટલે એમના હૈયામાં એટલો આનંદ કે દેવને થાળ થશે, રસોઈ સંતોને આપશું અને એ સંતોને જમાડશું. બહુ આનંદમાં આવી ગયા શિવલાલ શેઠ અને હરખતા હરખતા મંદિરમાં ગયા. ગુણાતાનંદ સ્વામી કથા વાર્તા કરતા હતા અને કથા પ્રસંગ બહુ સારો ચાલતો હતો અને નજર ફરતી હતી સ્વામીની કથા પ્રસંગે બધા હરિભક્તો ઉપર, અને શિવલાલ શેઠ ત્યાં હાજર નહોતા, એની ગેરહાજરી હતી અને એ ગેરહાજરી ગુણાતાનંદ સ્વામીના હૈયામાં ખટકી કે આ શિવલાલ ગયો ક્યાં. એટલે શિવલાલભાઈ પછી થોડી વાર પછી સ્વામીના દર્શને આવ્યા અને સ્વામીએ બધી વાત પૂછી કે તું કથા વાર્તા છોડીને ક્યાં ગયો હતો. ત્યારે શિવલાલ શેઠે કહ્યું કે સ્વામી હું રસોઈ લેતો આવ્યો. સ્વામી કહે કેવી રીતે? ત્યારે શિવલાલભાઈએ બધી વાત કરી કે સોનું લીધું અને વેચ્યું એમાં 150 રૂપિયા મળ્યા. અને ત્યારે ગુણાતાનંદ સ્વામી એમ કીધું કે સ્વામી રસોઈ લઈને રાજી થઈ એવા નહોતા. એટલે ગુણાતાનંદ સ્વામીએ ટકોર કરી કે કોઈ દિવસ કરોડ મણ ઢૂસા લઈને કમાણીનો સંકલ્પ થાય છે તને? તમે એક વિચાર કરો, એક બાજુ એ સમયે 150 રૂપિયા લઈને અર્પણ કરે છે જે વ્યક્તિ, એ વ્યક્તિને સંત સામે આવી ટકોર કરે, આપણે 2 ઘડી માટે એ સ્થાનમાં આપણે ઊભા રહીએ ત્યારે આપણને શું થાય જો સંત આપણને આવી કંઈક ટકોર કરે તો? આ એ ટાઈમમાં જ આવવા દો ને. અત્યારે આપણે કંઈક 2-5 લાખ રૂપિયા લખાવવા આવ્યા હોય અને સંતો એમ કે ભાઈ તમે કેમ કથા વાર્તામાં આવતા નથી, ને શું કર્યું તમે, ને આમ ને તેમ કે કેમ થાય આપણને? અરે સ્વામી દાન લખાવું છું, કેમ આમ કે સંતો? હા, હૈયામાં સંકલ્પ થાય, પણ શિવલાલ શેઠને સંકલ્પ બિલકુલ નહીં. હો ગુણાતાનંદ સ્વામીએ કીધું કે કરોડ મણ ઢૂસા લઈને કમાણીનો સંકલ્પ થાય છે તને? ત્યારે શિવલાલ શેઠ કહે ના સ્વામી. ત્યારે સ્વામી કહે મહારાજની મૂર્તિ વિના બીજું કાર્ય ઢૂસા જેવું માલ વગરનું છે બધું જ. એક ભગવાનની મૂર્તિ વિના પ્રકૃતિ પુરુષથી લઈને અહીંયા સુધી જે કાંઈ પણ ગણી લ્યો એ બધું ઢૂસાની સમાન છે, એની કોઈ કિંમત નથી ભગવાનની મૂર્તિ આગળ. અને આવી જ્યાં ટકોર કરી ત્યારે શિવલાલ શેઠ જાગી ગયા. સ્વામી કહે છે કથા વાર્તા મૂકી સોનાની લેવેચ કરી એમાં હું કમાણી કરી રીતે? અને સ્વામીના વચને શિવલાલની અંતરબુદ્ધિનો જે ડોળ હતો થોડો બહુ એ પણ સ્વામીના વેણે વેણે ઉતરી ગયો અને સાત્વિક અહંકાર જે હતો એ પણ ઓગળી ગયો કે હે સંતોને રસોઈ આપશું ને મજા આવશે, એ જે કાંઈ પણ સાત્વિક અહંકાર હતો, હા રાજસ કે તામસ નહીં, પણ એ પણ ઓગળી ગયો. શિવલાલ શેઠે તરત જ સ્વામીના પગ પકડી અને માફી માંગી અને એ ભૂલ જે હતી એ સ્વીકારી અને વાત કરી કે સ્વામી, આ સોનામાં મારો જીવ અટક્યો થોડો, સંકલ્પ ખાલી થયો લેવાનો અને વેચવાનો, વિચાર કરો કેટલી સૂક્ષ્મ આ વાત છે. સુવર્ણ લીધું અને વેચ્યું એમાં ક્યાંક તો મન પ્રવાણું ને, એ થયું એટલી મારામાં કસર છે, એટલી કસર શિવલાલ શેઠે પકડી પાડી સ્વામીના વચને. અને આટલી વાત જ્યારે સ્વામીને કરી ત્યારે સદગુરુનું હૃદય જે છે ને વાત્સલ્યથી ઉભરાયું. સ્વામીને બહુ દયા આવી અને શિવલાલ શેઠના માથે બે હાથ મૂક્યા અને સ્વામીએ કહ્યું, તું કસર ટાળવા અહીં આવ્યો છો અને તે ટાળીને બ્રહ્મરૂપ કરવાનું કામ એ અમારું છે. તારી કસર માત્ર ટાળવી અને ભગવાનમાં જોડી દેવો એ અમારું કામ છે, માટે ચિંતા ના કરીશ, અમે તમારી બધી જ કસર ટાળશું. આવી રીતે સ્વામી શિવલાલ શેઠને ટકોર અવારનવાર કરતા. એ સમયે સત્સંગની શરૂઆત હતી અને સ્થાનો બધા બંધાતા. શિવલાલ શેઠની સેવા પણ સમય સમયની હતી, ઓ સમાગમ કરતા સમજણ હતી, વિવેકી હતા, પણ જ્યારે જે સમયે જેવી સંતોને ભક્તોને જરૂર પડે ને એ પ્રમાણે એમની પાસે જે રૂપિયા હતા એ પ્રમાણે વાપરતા હતા. ઘણા પાસે રૂપિયા હોય, ઘણા દાન કરતા હોય, પણ ઘણા સમય ચૂકી જતા હોય છે. જે સમયે તક આવે આપણી પાસે જે તે પ્રકારે સેવા કરવાની, એ તકમાં જો આપણે સેવા કરી લઈએ તો રાજીપો મળી જાય. એ સ્થાનો બંધાતા હતા, એ સમયે સાધન સામગ્રી બહુ ઓછી, એટલે સેવા કાર્યો જે સંતો ભક્તો અવારનવાર કરતા હતા એમાં પતર ઘડવાથી માંડીને વાસણ માંજવા સુધીની તમામ સેવા સંતો અને હરિભક્તો પોતે જાતે કરતા. અત્યારે પણ જુઓ ને, સત્સંગની સેવા સંતોને હરિભક્તો પોતે જાતે કેટલી કરે છે. બાંધકામની સેવા હોય કે પછી બીજી ગમે એ સેવા, ઉત્સવ સમયમાં સંતો હરિભક્તો ભાઈઓ ભાઈઓ ભંડારની સેવા હોય, ઉત્સવ સમયમાં સાફ સફાઈની સેવા હોય, બધી જ સેવા હરિભક્તો અને સંતો જાતે જ કરે. મને તેમ લાગે છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય કેવો છે કે એમાં બહુ ઝાઝા કર્મચારી રાખવાની જરૂર નથી. મોટે ભાગે જો બધા મંદિરોમાં એવું છે, અમુક અમુક ક્યાંક રાખવા ઘટે ત્યાં અવશ્ય રાખે એની ના નહીં, પણ મોટે ભાગે આપણા સંપ્રદાયમાં બધા સેવા કાર્ય ભાવનાથી બધા જોડાયેલા છે અને એ સેવાથી જ તનમન ધનથી જે તે પ્રકારે આપણે સત્સંગની સેવા કરીએ છીએ એનાથી જ આપણું બીજબળ વધે છે, એનાથી જ આપણને સત્સંગમાં આગળ વધવાનું બળ પ્રાપ્ત થાય છે. અને એ સમયે સેવા બધા ખૂબ કરતા હતા એટલે ગુણાતાનંદ સ્વામીએ એ સેવા જ્યારે કરવા જાય ત્યારે સેવાની સાથે સાથે ગુણાતાનંદ સ્વામી ખૂબ ખંજથી કથા વાર્તા ક્યારેય ભૂલતા નહીં. સરસ મજાનો એક પ્રસંગ છે. જૂનાગઢની બાજુમાં સાખડાવદર ગામ છે અને જૂનાગઢના નવાબ અને બિલખા દરબારે એ સ્વામિનારાયણ ભગવાનને એ જગ્યા અર્પણ બધી કરી હતી અને એ જગ્યાએ સંતો અને હરિભક્તો હરખભેર વીડી વાઢવાનું કામ ચાલતું. ત્યાં સ્વયં સંતો પણ ત્યાં પધારતા અને હરિભક્તોને સાથે લઈ જઈને સેવા કાર્ય ખૂબ સારી રીતે કરતા હતા. અને એવું નહીં કે જે ગરીબ પરિસ્થિતિ હોય, જેની પાસે રૂપિયા ન હોય, એ જ સેવા કરતા તનથી. આ નવલખા શેઠ હતા શિવલાલ શેઠ, એ પણ એવા સમયે સ્વામીની સાથે રહીને ત્યાં સેવા કરવા જતા. શિવલાલ શેઠ હાથમાં વચનામૃત વાંચતા હોય, એ વીડી વઢાતી હોય, પણ સૌના મન વચનામૃતમાં જ પરોવાયા હોય. ઇતિ વચનામૃતમ થાય એટલે બધા જ એ વાઢવાનું કામ પૂરું કરે અને ગુણાતાનંદ સ્વામીએ વચનામૃતના મર્મો એ બધા જ્યાં સમજાવે ત્યાં બધા બેસે અને જ્યાં પાછું સ્વામી એમ કહે હરે વચનામૃત વાંચો એટલે બધા પાછું સેવા કરીએ ચાલુ કરે અને પાછા શિવલાલ શેઠ વચનામૃત વાંચે. આવી રીતે સેવાની સાથે સાથે કથા વાર્તાને ક્યારેય ગુણાતાનંદ સ્વામીએ મૂકી નથી હો, સાથે સાથે કથા વાર્તાને જ એટલો ભાર આપતા. લગભગ મોટે ભાગે જુઓ, જેને જેને સેવાનું અંગ હોય ને એને કથા વાર્તાનું થોડુંક ઓછું અંગ હોય, એકલી સેવાનું અંગ, અને જેને કથા વાર્તાનું અંગ હોય વિશેષ એને સેવાનું થોડું ઓછું અંગ હોય. પણ વાલા ભક્તો જેને બે સરખું હોય કથા વાર્તાના પ્રસંગોમાં પણ ત્યાં પણ હાજરી આપે, અને જ્યારે સેવા કંઈક કરવાની જરૂર પડે ત્યારે તનમનથી સેવા પણ કરે, તો એ જીવનું જે શ્રેય થાય, એને જે રાજીપો મળે, એનું જે બીજબળ વધે સત્સંગમાં, એ એકલા જે કરવાથી ન થાય. ખાલી કથા વાર્તાથી જ્ઞાન વધશે, સમજણ આવશે, વિવેક આવશે, પણ એને પ્રેક્ટિકલ જ્યારે તમારે તપાસ કરવું હોય ને, ત્યારે જ્યારે આપણે સેવા કરશું ને ત્યારે જ ખબર પડશે કે આપણે જ્યારે હરિભક્તોના પ્રસંગમાં આવીએ ત્યારે આ સમાગમ કરી કરીને આપણા કેટલા સ્વભાવ ઘસાણા છે, કેટલા સ્વભાવ છે, કેટલા અભાવ અવગુણ જે કાંઈ પણ આપણામાં આવે, દોષ છે એ ટેળા છે કે નથી ટેળા, એ તો જ્યારે સેવા કરીએ ને ત્યારે ખબર પડે, આ ઘર્ષણ થાય ને ત્યારે ખબર પડે કે સમાગમ કરીને વાસ્તવિક આપણા સ્વભાવ ટેળા છે કે નથી ટેળા. એમને પડ્યું પડ્યું કાંઈ ખબર નહીં પડે. માટે સેવા કરીએ એ પણ સારી વાત છે, પણ સાથે સાથે કથા વાર્તા પણ ક્યારેય આપણે મૂકવી નહીં, એટલો જ ભાર કથા વાર્તામાં રાખતા ગુણાતાનંદ સ્વામી. ગુજરાતમાંથી ભક્તો કથા વાર્તા સાંભળવા આવે અને બધા જ હરિભક્તો એકઠા થયા હતા, અને શિવલાલ શેઠ પણ ખૂબ સારી રીતે સ્વામી સાથે રહી અને કથા વાર્તા સાંભળતા, દર વર્ષે ગુણાતાનંદ સ્વામી પાસે આવી અને સ્વામીનો સમાગમ કરતા. અને ઉપર હમણાં વાત કરીએ એમ સાંખડા વદરની વાડીમાં જ્યારે કોઈ પ્રકારની સગવડતા નહોતી ત્યારે વાલા ભક્તો આ લાખો રૂપિયાના આસામી શિવલાલ શેઠ, જેમના ઘરે કદાચ સરસ મજાની ગાદી હશે, બધું સારું હશે, સગવડતા હોય, પણ તેમ છતાં જ્યારે જ્યારે સ્વામી પાસે આવે સમાગમ કરવા ત્યારે સ્વામી કદાચ જૂનાગઢ હોય અથવા તો બીજા જે ગામડામાં હોય, એ કથા વાર્તા સાંભળવા માટે એમની ઉત્કૃષ્ટ શ્રદ્ધા કેટલી હતી, એ પથરાળ જમીન હોય ને તોય એમાં પડ્યા રહેતા. હા, એમાં કોઈ પ્રકારની સુખ સગવડતા એ જોતા નહીં કે અમને વીઆઈપી ઉતારો આપે તો પછી અમે સમાગમ કરવા જઈએ અથવા તો દર્શન કરવા જઈએ અથવા તો પૂનમ ભરવા જઈએ, એવું કાંઈ નહોતું. એ સાંખડા વદરની વાડીમાં જ્યાં એ સેવા કરતા હોય અને પથરાળ જમીનમાં પણ સૂઈ રહેતા, સીધું સાદું ટાઢું ભોજન પણ જમી લેતા, ભલે ને ઘરે ગમે એટલું ગરમ કે સારું આવતું હોય, પણ સ્વામીનો સમાગમ કરવામાં કોઈ અગવડતા આડી આવતી નહોતી એમને. ગમે ત્યાં હોય સ્વામી પાસે આ પોગી જ જાય, ગમે એવી પરિસ્થિતિ ત્યાં હોય પણ સ્વામીનો સમાગમ એ કરતા. શિવલાલભાઈને સ્વામીના વચનમાં શ્રદ્ધા હતી, એમને બીજી કોઈ સગવડતાની જરૂર નહોતી. સ્વામીના વેણે વેણે એમના જીવનમાં ખૂબ સારું એવું ઘડતર થતું હતું, અને સ્વામીનું વચન એ શિવલાલભાઈનું જીવન. આવી રીતે શિવલાલભાઈ જીવન જીવતા હતા. સ્વામી અને શેઠની જોડ સરસ મજાની થઈ હતી, અને ભગવાને વચનામૃતમાં પણ કહ્યું છે ને કે વક્તા સુધો શાંત હોય અને શ્રોતા ઉત્કૃષ્ટ શ્રદ્ધાવાળો હોય તો ભગવાનનો જેવો છે એવો મહિમા યથાર્થ સમજાય છે. એક તરફી ન ચાલે, આમાં બે બાજુ જોઈ. વક્તા પણ એવા હોવા પડે કે એને જીવને ભગવાનની વાતો કરી અને ભગવાનમાં જોડી દે, એમાં ક્યારેય એને આળસ ન થાય, અને ભગવાનની વાતો કિરાજ કરે કિરાજ કરે, અને સામે સાંભળનારા પણ એવા હોવા પડે એને ક્યારેય કંટાળો ન આવે. ભગવાનની વાતો કરવા બેસીએ ને એમાં જો કંટાળો આવે તો શ્રદ્ધા એટલી ઓછી છે. માટે વાલા ભક્તો, આ શિવલાલ શેઠના પ્રસંગો, આ ગુણાતાનંદ સ્વામી સાથે એ જેટલી વાર સ્વામીનો સમાગમ કરવા આવતા ત્યારે આપણને એમ જણાય કે આ શિવલાલ શેઠમાં કેટલી ગજબની શ્રદ્ધા હતી. કાંઈ બીજી અગવડતા જોવે નહીં, કાંઈ સગવડતા મળે ન મળે. અને શિવલાલ શેઠ સ્વામીનો સમાગમ કરતા અને ભગવાનનો યથાર્થ મહિમા સમજવાનો પ્રયત્ન કરતા હતા. અને સ્વામી પણ એવા ઉત્તમ બ્રહ્મનિષ્ઠ સદગુરુ અને શિવલાલ શેઠની ઉત્તમ મુમુક્ષુતા, આ બંનેની જોડ ભેગી થઈ અને ગુણાતાનંદ સ્વામીનો સમાગમ કરી કરી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ પણ કરતા હતા જ્યારે હતા, ત્યારે એમણે બહુ સારી એવી સ્થિતિ શિવલાલ શેઠની થઈ હતી. આવી રીતે વાલભક્તો શિવલાલ શેઠ ગુણાતાનંદ સ્વામી પાસે રહી અને સ્વામીનો સમાગમ ખૂબ કરતા હતા. અને સ્વામીનો સમાગમ કરી એમની જે સ્થિતિ થઈ હતી અને કેવી રીતે રહેતા હતા, બે પાંચ પ્રસંગો હજુ બાકી છે, પણ વાલભક્તો અત્યારે કથાનો સમય પૂરો થવા આવ્યો છે. તો એ બે જે પ્રસંગો છે, પાંચ પ્રસંગો, એ આવતીકાલે આપણે સાંભળશું.